તારીખ 9/8/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 497 અને 499 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 289.
શ્રીમદ રાજચંદ્ર પત્ર 497 પાનું 398 પત્ર દાસીભાઈ ઉપર લખાયેલો છે. દાસીભાઈ કુશળતમ મોરબીના ન્યાયાધીશ. ઉપદેશને આકાંક્ષા રહ્યા કરે છે તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. જાગૃતિનો વિશેષ હેતુ છે. દાસીભાઈ પત્ર લખ્યો છે કે આપના તરફથી ઉપદેશ મળે એવી અમારી આકાંક્ષા છે. આકાંક્ષા એટલે ઈચ્છા. આકાંક્ષા એટલે ઈચ્છા, પ્રાપ્તિની ઈચ્છાને આકાંક્ષા કહે છે. કહે છે કે આપણે ઉપદેશની જે આકાંક્ષા રહ્યા કરે છે એવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. સામાન્ય રીતે સંસારમાં જીવોને સાંસારિક પદાર્થોની આકાંક્ષા હોય છે અને બહુ મોટી આકાંક્ષા હોય તો એને મહત્વાકાંક્ષા કહેવામાં આવે છે. સુખ બુદ્ધિને લીધે જે તે પદાર્થની આકાંક્ષા રહ્યા કરે છે એ આકાંક્ષા જીવને અહિતકારી છે અને આત્મકલ્યાણકારી ઉપદેશ પ્રાપ્ત થાય એવી આકાંક્ષા જીવને હિતકારી છે. આકાંક્ષા તો બે આકાંક્ષા છે, પણ આત્મકલ્યાણકારી ઉપદેશ, આત્મહિતકારી ઉપદેશ એની આકાંક્ષા રહે તો હિતનું કારણ છે. બાકી જગતના પદાર્થોની આકાંક્ષા ઈચ્છાઓ અહિતનું કારણ છે. અને ઉપરાંત એ આકાંક્ષાથી જાગૃતિ પણ આવે છે. જાગૃતિનો હેતુ છે. જાગૃતિ એટલે શું? પોતાના પરિણામમાં હિતકર પરિણામ કયા છે, અહિતકર પરિણામ કયા છે. અહિતકર પરિણામ અને હિતકર પરિણામનો વિવેક થાય એને પણ જાગૃતિ કહે છે. અહિતકર અહિતકારી પરિણામોથી બચવાનો પ્રયાસ થાય એને પણ જાગૃતિ કહે છે. એ વિષયમાં પોતે નુકસાનથી બચવા માટે જાગૃત રહે તેને જાગૃતિ કહે છે. સંસારમાં બધા જીવોને આખે કર્મનો ઉદય છે. સ્વરૂપમાં સાવધાન નહીં હોવાને લીધે જીવ ઉદયમાં જોડાઈ જાય છે. કાંઈ પણ વિચાર કરે એ પહેલાં તો એ જોડાઈ જાય છે. એક મુમુક્ષુ છે તે જાગૃતિમાં આવ્યો હોય તો ઉદયમાં જોડાતા એ પોતાના સ્તર અથવા પોતાના સ્ટેજ અનુસાર આત્મકલ્યાણની દિશામાં પ્રયાસ કરે છે, પરિણામ કરે છે અને કોઈ કોઈ પરિણામોમાં જાગૃતિને લઈને ઉદયના રાગદ્વેષ મોહના પરિણામનો રસભંગ કરે છે. જાગૃતિ જાગૃતિ શું કામ કરે છે? રસભંગ કરે છે. એટલે મુમુક્ષુ જીવને જાગૃતિ હોવા યોગ્ય છે. જે મુમુક્ષુઓ આત્મકલ્યાણકારી ઉદ્દેશ ગ્રહણ કરે છે, માત્ર સાંભળે છે એમ નહીં પણ ગ્રહણ કરે છે, તે અવશ્ય જાગૃતિમાં આવે છે. કોઈને જાગૃતિ ઓછી હોઈ શકે, કોઈને જાગૃતિ વિશેષ પણ હોઈ શકે. મુમુક્ષુતાનું માપ છે એ જાગૃતિ ઉપર. જેટલી જાગૃતિ વિશેષ એટલી મુમુક્ષુતા વિશેષ, જેટલી જાગૃતિ ઓછી એટલી મુમુક્ષુતા ઓછી. અને જો જાગૃતિનો અભાવ હોય તો મુમુક્ષુતાનો પણ અભાવ છે, એમ સમજવા યોગ્ય છે. એટલે અહીંયા કૃપાળુદેવ એમ કહ્યું કે તમને જે અમારા તરફથી ઉપદેશની આકાંક્ષા રહે છે એ તમને જાગૃતિનું કારણ બનશે. એટલે હિતકારી છે, તમારી જે આકાંક્ષા છે તે તમારા આત્મા માટે હિતકારી છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. શું કહે છે કે જેમ જેમ જીવમાં ત્યાગબળ વૈરાગ્ય બળ અને આશ્રય ભક્તિનું બળ, બળ એટલે પુરુષાર્થ. ત્યાગબળ એટલે શું? આમ તો મુમુક્ષુને ત્યાગની ભૂમિકા નથી, એ તો પંચમ ગુણ સ્થાનથી સમ્યક પ્રકારે એ ભૂમિકા શરૂ થાય છે. પણ મુમુક્ષુ છે એ મોક્ષાર્થી હોવાથી બંધાવા માગતો નથી અને છૂટવાનો પ્રયત્નશીલ છે. એટલે અભિપ્રાય અહીંયા કેળવાય છે કે કોઈ પણ પદાર્થ વિના મારે ચાલે, કોઈ પણ પદાર્થ વિના મને ચાલવામાં કાંઈ વાંધો નહીં હોવો જોઈએ, ગમે તેમ હું ચલાવી શકું. અમુક વસ્તુ જોઈએ જેવું મારા જીવનમાં બંધન નહીં હોવું જોઈએ, કેમ કે મારે છૂટવું છે. એટલે એવો જે બળવાન ભાવ છે એને ત્યાગ બળ કહે છે. કોઈ વસ્તુ ક્યારેક ન મળે તો કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું, વાર ન લાગે, પરિણામ બગડે નહીં. આ વસ્તુ ન મળી જે રોજના ઉપયોગમાં આવતી હોય, ખાવામાં પીવામાં પહેરવામાં ઓઢવામાં, ચાલે. આમ જ જોઈએ એવું કાંઈ નહીં. એવું જે પરિણામની અંદર બળવાનપણું એને ત્યાગ બળ કહે છે. વૈરાગ્ય બળ એટલે ઉદાસીનતાનું બળ. આકરો ઉદય આવે, પ્રતિકૂળ ઉદય આવે તો પણ એમાં ઉદાસ રહે, અરે રે મારો આવો ઉદય છે એમ કરીને એની અંદર ખેદખીન ન થાય. તેમ અનુકૂળ ઉદય આવે તો પણ એને રસ ન ચડે, એમાં શું? આવા અનુકૂળતા અને પ્રતિકૂળતાના અનંતા પ્રસંગો બની ગયા. આથી વધારે અનુકૂળતાઓ પણ આવી ગઈ, આથી વધારે પ્રતિકૂળતાઓ પણ જીવને અનંત વાર આવી ગઈ. તમે આમાં શું છે, વિશેષપણે હરખશોક કરવા જેવું છે શું? ઉદયની કિંમત, ઉદયનું મૂલ્ય, પુણ્ય અને પાપ બંને પ્રકારના ઉદયની કિંમત ચાલી જાય છે. કેમ કે મોક્ષાર્થી જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો છે અને મોક્ષ માર્ગમાં પુણ્ય પાપની કોઈ કિંમત નથી. મોક્ષ માર્ગ પોતે જ પુણ્ય પાપથી પર છે અને એનો પાયો છે એ મુમુક્ષુતા, મુમુક્ષુની ભૂમિકા છે. એટલે એવી જે ઉદાસીનતા છે એને વૈરાગ્ય બળ કહે છે. બળવાન ઉદાસીનતા, ગમે તેવો ઉદય આવે પરિણામ તીવ્ર ન થાય, તીવ્ર રસવાળા ન થાય, એ વૈરાગ્ય બળ છે. અને આશ્રય ભક્તિનું બળ મારે જ્ઞાની પુરુષના આશ્રયમાં અત્યંત ભક્તિથી રહેવું છે એવું જે બળવાન પરિણમન, તેને આશ્રય ભક્તિનું બળ કહેવામાં આવે છે. આ ત્રણ પ્રકારના પરિણામ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ સત્પુરુષના વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે. સત્પુરુષના વચનમાં આત્માને આત્મકલ્યાણ થાય તેવો જે રહસ્યમય વિષય છે એ સમજવા માટે પણ યોગ્યતા જોઈએ છે, બુદ્ધિ જોઈએ છે. એમને બુદ્ધિવાળા કંઈક રખડી ગયા, બુદ્ધિ ઘણી હોય માટે સત્પુરુષના વચનો સમજાઈ જાય એવું નથી. શોભસમ ઓછો હોય તો પણ સંઘની પંચેન્દ્રિય જીવ યોગ્યતા પ્રાપ્ત કરે તો સત્પુરુષના વચનો સારી રીતે સમજી શકે, અને સમજે ત્યારે એને અપૂર્વતા ભાસે. શું થાય? અપૂર્વ શબ્દ કેમ વાપર્યો છે? એને એવું ભાસે કે મારા આત્માએ અનંતકાળમાં આવા અપૂર્વ ભાવો એને આવ્યા નથી. સત્પુરુષના વચનોને અનુસરીને આવા અપૂર્વ ભાવો કદી એને મને આવ્યા નથી. એને જાગૃતિ અપૂર્વ આવે, હમણાં જાગૃતિનો વિષય ચાલી ગયો, અપૂર્વ જાગૃતિ આવે, પૂર્વે ન આવી હોય એવી જાગૃતિ આવે હિત હિતના વિષયમાં, અને એવું પોતાને ભાષે કે અપૂર્વ આવે છે. અને એના નિમિત્તભૂત જે સત્પુરુષના વચનો છે એમાં એ વાત રહસ્યમય રીતે રહેલી હોવાથી એ વચનનું રહસ્ય ભાષે છે. આપણે સવારના સત્સંગ પછી અંદર થોડીક વાત ચાલી, અશ્વિન રૂમમાં આપણે થોડી વાત ચાલી કે ઘણા જ્ઞાનીઓ થયા પણ કૃપાળુ દેવે જે મુમુક્ષુતાને વિષય લીધો છે આજે, અને મુમુક્ષુની ભૂમિકા ઉપર એમણે જે કલમ ચલાવી છે, સત્પુરુષના પ્રત્યક્ષ યોગના મહત્વ ઉપર એમણે જે કલમ ચલાવી છે, કોઈ ગ્રંથોમાં સદગ્રંથોમાં એ વાત જોવા મળતી નથી, વાંચવા મળતી નથી. એવું રહસ્યમય વાત એમના વચનોમાં છે. અદ્ભુત સ્વરૂપ ભાષે છે. યોગ્યતામાં એમ છે કે જીવને એક આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ કરવું નથી, અને આત્મા સિવાય કાંઈ જોઈતું નથી એવા અભિપ્રાયમાં આવે ત્યારે યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. ત્યારે એને બીજું કાંઈ જોઈતું નથી માટે ત્યાગને ઉદાસીનતા આવી ગઈ. અને આ વિષય સત્પુરુષ પાસે સિવાય બીજે ક્યાંય મળે એમ નથી, જગતમાં ક્યાંય નથી, ગ્રંથોમાંથી પણ એમના લખેલા ગ્રંથોમાંથી પણ પોતે કાઢી શકે એવું નથી, પ્રત્યક્ષ જ જોઈએ. એ વાત એને સમજાય છે ત્યારે આશ્રય ભક્તિ પણ કરે છે. મારે આશ્રયમાં રહેવું છે, એમના ચરણ સાનિધ્યમાં રહેવું છે, આશ્રયમાં રહેવું છે, એવું બળવાન ભાવ આવે છે. અને ત્યારે એને સમજાય છે. આપણે સવારે વાત ચાલી હતી કે ભલભલા બુદ્ધિ માનવામાં ગોઠા ખાઈ ગયા છે, એનું કારણ શું છે? કે પદાર્થનું સ્વરૂપ બહુ વિચિત્ર છે. દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનો સાર, પોતાના આત્માનું સ્વરૂપ સમજ્યા વિના દ્રવ્ય દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ થાય એવું નથી. અને આત્મા પોતે પદાર્થ છે કે જે અનેક વિરુદ્ધ ધર્મોને ધારણ કરીને બેઠો છે. એટલે બુદ્ધિવાળાની બુદ્ધિ નથી ચાલતી એનું કારણ એ છે કે વિરુદ્ધતા કેમ હોઈ શકે. એક પદાર્થમાં એકપણું પણ છે અને અનેકપણું પણ છે. આત્મા સહજ સ્વરૂપે ત્રિકાળ શુદ્ધ પણ છે અને અનાદિથી પર્યાયમાં અશુદ્ધ પણ છે. એક જ પદાર્થમાં બે વાત છે, શુદ્ધિ ને અશુદ્ધિ. સંપૂર્ણ શુદ્ધિ એનું સ્વરૂપ છે અને નરક નિગોદ નિગોદ આદિ મલિનતાની પ્રચુર કસાઈની મલિનતાનો કોઈ પાર નથી એવી અશુદ્ધિ પણ એક પદાર્થમાં છે. સ્વરૂપે ત્રિકાળ નિત્ય હોવા છતાં એક સમયના અસંખ્ય ભાગમાં પડતો ફારે મારે છે, ફરિયાદ થઈ જાય છે. મિથ્યા દ્રષ્ટિ ચક્રવૃત્તિ હોય એનો મુખ્ય મધ્યસ્થ ખંડ હોય ને, હજારો દરવાજા હોય ને, થોડા થોડા અંતરે માયણા મૂકે હોલને, અને એક એક દરવાજે એક એક દરવાનો ઉભેલો હોય, એટલે હજારો દરવાનો ઉભેલા હોય એને તહેનાતમાં. કોઈ હાજર છે એમ કે ત્યાં એ કરે બધા જી 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 હજુર જી હજુર કરવા માંડે, એટલા હજુરિયા હોય એને હજારો. પર્યાય કેવી પલટો મારે છે. આયા જી હજુર કહેનારા છેલ્લા શ્વાસ સુધી, એને આયુષ્યના છેલ્લા સમય સુધી જી હજુર કરનારા હજારો માણસો હોય. જેવું આયુષ્ય પૂરું થાય એટલે સાતમી નારતીમાં રાડ નાખે તો એ રાડ સાંભળીને માણસ મરી જાય, એનો એટલી વેદના હોય એને, પીડા હોય એને, પીડા જોઈને જોઈ તો ન શકે સાંભળીને મરી જાય. એક જ સમયમાં પડતો મારે. નિત્ય પદાર્થ હોવા છતાં એક સમયમાં પલટો પણ કેવો ખાય કલ્પના ન કરી શકો. ક્યાં એ પુણ્યનો ઠાઠ અને ક્યાં એ પાપના ફળમાં પથવો ભોગવતો એમ, એવી પરિસ્થિતિ પરિણમનની અને વસ્તુની નિત્યતાની છે. આમાં અનેક પ્રકારના વિરુદ્ધ ધર્મો છે. આ તો સ્થૂળ વાતો છે, સૂક્ષ્મ ધર્મો તો બહુ જ છે. કે પદાર્થ પરિણમનશીલ પણ છે અને પદાર્થ અપરિણામી પણ છે. કોઈ રીતે બુદ્ધિમાં ન ઉતરે એવો વિષય છે. બુદ્ધિ લડાવવા જાય તો યોગ્યતાએ સમજી શકાય એવો વિષય છે અને એ અનુભવ પદ્ધતિમાં આવે ત્યારે સમજાય, ત્યાં સુધી ન સમજાય. આમ તો ન્યાયથી સાબિત કરી શકાય એવો વિષય છે. કોઈ એક જીવને સંસારમાં પરિભ્રમણ કરતા કરતા એમ લાગ્યું કે મને અનેક પ્રકારના દોષના પરિણામ થાય છે, મને દુઃખના પરિણામ થાય છે, આવું મારે જોઈતું નથી, મારે સદગુણ પ્રગટ કરવા છે, નિરાકુળ આત્મશાંતિ જોઈએ મારે, એનો અર્થ શું થયો? કે પરિણામ પલટી શકે છે, અવગુણ મટીને સદગુણ પ્રગટ થઈ શકે છે, અને હું એનો એ રહ્યો કે ન રહ્યો? અત્યારે જે મને જે પરિસ્થિતિ મંજૂર નથી એ પણ હું જ છું, જે પરિસ્થિતિની મને અભિલાષા છે એમાં પણ હું જ છું, તો હું તો નિત્ય રહ્યો કે ન રહ્યો? અવસ્થા એ પલટો મારું છું કે નથી મારું? જો પલટો ન મારતો હોય તો આવો ભાવ આવે ને? અને પ્રત્યક્ષપણે અનુભવ ગોચરપણે ભાવો પલટતા જોવામાં આવે છે. શાંત માણસ હોય એ અશાંત જોવામાં આવે છે, અશાંત માણસ શાંત થાય છે, ભાવ પલટાય છે કે નથી? અનુભવથી સમજાવી જાય, છતાં વસ્તુ એની કહે છે કે આશ્રય ભક્તિનું બળ જેમ જેમ વધે છે એ યોગ્યતા બતાવી છે. જો કોઈ સત્પુરુષના નિમિત્તે જીવના અનંત દુઃખો મટતા હોય અને ફળ સ્વરૂપે સાદી અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમાધિની શાંતિ સહિત પ્રાપ્ત થતું હોય તો એમના પ્રત્યેની ઉપકાર બુદ્ધિ કેટલી આવે એ આશ્રય ભક્તિમાંથી ઉત્પન્ન થાય છે. અને એવું જેને સમજાય છે તેને યોગ્યતા આવી એમ કહેવાય છે. યોગ્યતાનો પ્રશ્ન છે ને, એને યોગ્યતા આવી એમ કહેવાય છે. ત્યાગ બળ, વૈરાગ્ય બળ અને આશ્રય ભક્તિનું બળ વધે છે તેમ તેમ યોગ્યતા વધે છે, જેમ જેમ યોગ્યતા વધે છે તેમ તેમ સત્પુરુષના વચનોમાં રહેલું આત્મકલ્યાણકારી રહસ્ય સમજવામાં આવે છે. જેમ જેમ સમજાય છે તેમ તેમ અપૂર્વતા ભાસે છે અને એની અદ્ભુતતા ભાસે છે. હા ચોક્કસ ચોક્કસ. જો કોઈ પણ મુમુક્ષુ સત્પુરુષના આશ્રયમાં આવી ગયો, એ સેફ ગાર્ડ થઈ ગયો, અથવા જેને માથે સદગુરુને રાખ્યા, સાથે રાખ્યા નહીં માથે રાખ્યા, શબ્દ ચોખ્ખો કરું છું, ઘણાને સાથે રાખવાનું મન થાય પણ માથે રાખવાની વાત છે, એ બચી ગયો. ઘણો ફરક છે. માથે રાખવામાં ભક્તિ છે, સાથે રાખવામાં કદાચ ભક્તિ હોય તો એમાં ઓછપ છે. એક પત્રમાં કૃપાળુ દેવ લખે છે કે જીવ સત્પુરુષ પ્રત્યે ભક્તિમાન હોય છતાં પણ જેવી અપૂર્વ ભક્તિ આવવી જોઈએ એવી ભક્તિ ન હોય, તથારૂપ ભક્તિ ન હોય તો એ બહુ ભાગ વંચના બુદ્ધિમાં આવે છે. ઘણું કરીને 661 કે 526 એવો કોઈ પત્ર છે. વંચના બુદ્ધિ એટલે શું? છેતરાઈ જાય છે. ભક્તિના પરિણામ ન હોય એને તો ખબર પડે કે મારામાં ભક્તિ નથી, પણ થોડી કોઈ ને એ છેતરાય. હું ભક્તિ તો કરું છું ને, મારામાં શક્તિ છે, મારામાં યોગ્યતા છે, એટલી ભક્તિ અભક્તિ તો નથી કરતો ને, ભક્તિ તો કરું છું. એટલું પણ કૃપાળુ દેવ મંજૂર કરતા નથી. અને વાત પ્રમાણિકતાની છે એમાં. તમે સોનું લેવા જાઓ તો જેટલા તોલા સોનું લ્યો એટલા પૈસા આપો કે ન આપો? કેમ? એ કિંમતી વસ્તુ છે એટલે એટલી કિંમત આપવી પડે. હીરા લેવા જાવ તો એને પ્રમાણમાં કિંમત આપવી પડે. શાકભાજી લેવા જાવ તો એના પ્રમાણમાં કિંમત આપવી પડે. તો તમને અનંત સુખ પ્રાપ્ત થાય એના પ્રમાણમાં તમારી ભક્તિ અનંતી હોય કે ન હોય એમ કેવું છે? કે એમાં ઓછી વ્યક્તિ જોખમ દેવાની છે? હે, લાભ અનંત જોઈએ અને ભક્તિ મર્યાદિત એમ કે છે. ન ચાલે ત્યાં સુધી લાભ નહીં થાય, ઓછો પડશે ત્યાં સુધી લાભ નહીં થાય. બહુ સ્પષ્ટ વાત છે. એટલે 609માં સરવાર પણ બુદ્ધિ લીધી છે. અર્પણતા આવ્યા વિના રહે નહીં, ભક્તિમાનને અર્પણતા આવ્યા વિના રહે નહીં એમ છે. અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. અને જ્યારે વચનોનું અપૂર્વપણું અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે ત્યારે બંધમાંથી મુક્ત થવાનો ઉપાયો પણ સહજમાં પ્રાપ્ત થાય છે. એ ઉપાય એટલે માર્ગ, એ પણ સહેજમાં પ્રાપ્ત થાય છે. યોગ્યતા આવે અને આ પ્રકારની યોગ્યતા આવે તો જરૂર મોક્ષ માર્ગમાં એ જીવનો પ્રવેશ થાય છે. પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે, નહીં તો માથા દેશકાળ સંગ આદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ આદિના બળમાં વધી શકતા નથી અથવા મંદ પડી જાય છે કે સર્વથા નાશ કરી દે છે. શું કહ્યું કે પ્રત્યક્ષ સત્પુરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો, એટલે હવે યોગ રહેવો અને કેટલાક સમય સુધી રહેવો એમાં એક વાત એવી છે કે સમયનો મુદ્દો મુખ્ય નથી, કેવી રીતે સત્પુરુષના યોગમાં રહ્યો એ મુદ્દો મુખ્ય છે. એવી રીતે રહે કે જેમાં એને પોતાને ત્યાગ વૈરાગ અને આશ્રય ભક્તિ બળવાન થયા હોય એવી રીતે રહે. ઉદાસીનતા આદિ અને આશ્રય ભક્તિ બળવાન થયા હોય એવી રીતે જો સત્પુરુષના પ્રત્યક્ષ યોગમાં જીવ રહ્યો હોય તો વિયોગમાં પણ એ પરિણામો બળવાન રહે, નહીતર પછી કાંઈ એ પરિણામો મોડા પડી જાય અથવા એ પરિણામોનો નાશ થઈ જાય. પ્રત્યક્ષતાનો પ્રભાવ તો બહુ મોટો છે, ઘણો મોટો પ્રભાવ છે પ્રત્યક્ષતાનો. એટલે પ્રત્યક્ષ ઉપર કૃપાળુ દેવનું વજન ઘણું છે. એક 213 નંબરનો પત્ર છે, એમાં એમણે સર્વજ્ઞ પરમાત્માને પરોક્ષ એવા સર્વજ્ઞ પરમાત્માને પાછળ રાખ્યા છે અને પ્રત્યક્ષ એવા સત્પુરુષને આગળ કર્યા છે. ત્યારે કોઈ કોઈ અધ્યાત્મશાસ્ત્રના નિશ્ચય ગ્રંથો વાંચીને એમ કે સત્પુરુષ નિમિત્ત છે, આત્માને મુખ્ય કરો. એનો જવાબ પણ એમણે 213 પત્રમાં આપ્યો છે કે આત્મા કરતા પણ સત્પુરુષની મુખ્યતા એ મુમુક્ષુનો પરમ ધર્મ છે. 253માં પરમ ધર્મ લીધું ને, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને પરમ ધર્મ કહ્યો છે. કેમ કે ભૂમિકા એવી છે, આત્મા તો ઓળખાણ થયા પહેલા મુખ્ય થઈ શકે નહીં સહજપણે. એટલે કોઈ જીવ મુમુક્ષુ જીવ આત્માની મુખ્યતામાં ચાલવા જાય તો એની પાસેની ભૂમિકા નથી. એની સ્વરૂપ નિશ્ચય થયા પહેલા, ભાવભાષણ થયા પહેલા, બીજ જ્ઞાન પ્રાપ્ત થયા પહેલા એ પરિસ્થિતિ નથી. કેમ કે એ તો બીજું સંકેત છે, પહેલું સંકેતની પહેલી ભૂમિકા 751માં એ ક્રમ વૈધો છે. એ સત્પુરુષને એમને ત્યાં મુખે એટલા બધા કર્યા છે કે એમ કહ્યું છે કે આત્મા કરતા એ સરળ છે અને સર્વજ્ઞ કરતા એ સરળ છે સત્પુરુષ માટે મુખ્ય કરવા જેવા છે. કેમ કે આત્મા તો અંદર અનાદિનો હતો, જવાબ ક્યાં દે છે. અને સર્વજ્ઞ સાથે પણ સીધી વાતચીતનો પ્રસંગ નથી. સમોસરણમાં તો ભગવાન બહુ ઉપર બિરાજે છે, ગંધકુટી ઉપર એમનો આંખ ઈચ્છા થાય ભગવાન મારી સામે જોવે તો સારું, પણ એ આંખનું પોપચું એમનું ઊંચું નથી થતું. શુક્લ ધ્યાનમાં બિરાજે છે ને, એટલું એક તો જાણે જે દ્રષ્ટિ થી જે દ્રષ્ટિપાત કહે છે ને એનાથી જે બળ મળવું જોઈએ એ બળ તો ત્યાં મળવાનો સંભવ નથી. આ છે કે એવી ચીજ છે કે જેમાં હજારો ભાવ વ્યક્ત થાય. ભલે એમના મિત્રો આમ સામે આપણી સામે ન જુએ પણ નજર હોય તો અર્ધો ખુલેલા મિત્રોમાં વિતરાગતા નીતરતી છે પાછી. અને આપણું પ્રયોજન તો વિતરાગતા જોવાનું છે, એટલે એ રીતે વાંધો નથી. પણ સંસારી જીવને સંતોષ ન થાય, નજર ન હોય તો શું થાય? તમારો સામે જોવો તો સારો, ક્યાંય શક્ય નથી. બીજું, પ્રશ્ન અંદર ઉદ્ભવ થાય તો દિવ્યધ્વનિ ચાલતી હોય તો ઉત્તર મળે. દિવ્યધ્વનિ બંધ થઈ ગયા પછી પ્રશ્ન ઉઠે તો ઉત્તર ન મળે. ત્યારે સત્પુરુષને તમે કહો મને આ જ મારો મૂંઝવણ છે, એટલે તો એનો આ જવાબ છે. બોલ, નહીં જ નહીં તો તારું મૂંઝવણ છે ને એ તારી મૂંઝવણ કાઢી દઈએ. એ બરાબર સામે જોઈને વાત કરે, બીજું આમ થાય આમ થાય આમ થાય આમ થાય, કેટલો બધો ફરક છે. એ ગમે ત્યારે જવાબ દે છે, જ્યારે જોઈએ ત્યારે જવાબ દે છે. બહુ સરળતાવાળા હોય છે એમ કેમ છે. પછી એમ કરે એમ કહ્યું સર્વલ મેન એમ કહ્યું આપ એટલા સરળ નથી એમ કે. બહુ કલમ તો બહુ ચલાવી છે પોતે, જબરજસ્ત વાતો કરે છે. વળી સત્પુરુષને ઓળખાવીને આત્મા સ્વરૂપને ઓળખી શકતા નથી, કે આત્માના સ્વરૂપને પણ ઓળખી શકતા નથી. એટલે બેયને ઓળખવું દુર્ઘટ છે, સત્પુરુષનું સ્વરૂપ ઓળખવું એટલું સુલભ છે. એમ ઘણા પડખાથી મને એ વાતો કરે છે. અને એકવાર જો સત્પુરુષ ઓળખાય, પ્રત્યક્ષ યોગ સિવાય ઓળખાય નહીં. ભૂતકાળમાં થઈ ગયેલા સત્પુરુષોની ઓળખાણ કોઈ કરી શકે નહીં. ઓળખાણ માટે વ્યક્તિ પ્રત્યક્ષ જોઈએ, એટલે એમનું વજન તો કે થાવ છે. તો પરિચયનો વિષય છે, ભૂતકાળમાં થઈ ગયાનો પરિચય શું થાય? કાંઈ ન થાય, પ્રત્યક્ષ એનો પરિચય થાય. અને ઓળખાણમાં પરિચય સિવાય બીજો પ્રોસેસ જ નથી. પરિચય સિવાય કોઈની ઓળખાણ થાય જ નહીં. કોઈ ચીજની વસ્તુને ન થાય, જળને ન થાય, અને આમ વ્યક્તિને માણસને ન થાય. એમ છે, ઓળખાણ છે ને એ પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે. અને પરોક્ષ જે જ્ઞાનીઓ છે એના વચનામૃતો છે એ બધી થિયરીની વાત છે. વચનો છે એ પોતે થિયરી છે. એટલે થિયરિટિકલ નોલેજ જુદી વસ્તુ છે અને પ્રેક્ટિકલ નોલેજ જુદી વસ્તુ છે. અને એ અનુભવથી બધાને સમજાય છે. દરેક લાઈનમાં જેનો જે અનુભવ છે એના પછી સમજે ખબર ગમે તે ડિગ્રીઓ ભણીને આવ્યો હોય ખબર છે. લાઈન વેપાર કેમ થાય, કમાવા કેમ, વેપાર કરીને કેમ કમાવું, એ પ્રેક્ટિકલ નોલેજ નો વિષય છે. તમારે ગમે તે ધંધો હોય પણ માલ તો ગ્રાહકને વેચો ત્યારે નફો આવે ને. ગ્રાહકમાં તો 56 જાતના ભેજા આવે, એ ખરખા કોઈ એક એક મગજમારી કરવાવાળા આવે છે, કેટલી જાતની મગજમારી કરવાવાળા આવે. બધાને કેમ સમજાવવાને માલ વેચવો એ થિયરીનો વિષય નથી, એ થિયરીનો વિષય નથી. એ તો એ પોતે સ્થળે બેસીને પોતે વેપાર કરે ત્યારે જ એને આવડે, ત્યાં સુધી નો આવડે. દરેક વાતમાં એવું છે. આ તો બહુ જ અરૂપી પદાર્થ છે. મોક્ષ માર્ગના પર્યાયો પણ અરૂપી છે. અંતર્મુખ થવું એ બહુ જ અજાણ્યો રસ્તો છે અને રહસ્યમય છે, બહુ સૂક્ષ્મ પણ છે, અતિ સૂક્ષ્મ પર્યાય છે અને એ થિયરીમાં આવી શકે એવો વિષય નથી. તો પરોક્ષ સત્પુરુષના વચનોથી કેમ સમજાય? માટે પ્રત્યક્ષ જોઈએ. આશ્રય ભક્તિ એટલે બીજી છે, પ્રત્યક્ષ સત્પુરુષની વાત એટલે નાખે છે પોતે કે એ વગર જે એનું રહસ્ય સમજવું છે એ ન સમજાય. ઉપર ઉપરની મોટી મોટી વાતો ગમે એટલી સમજાય. દાખલા તરીકે બુદ્ધિ હોય તો એમ સમજાય કે ભાઈ અંતર્મુખ થવું તે મોક્ષ માર્ગ છે, પણ કેમ અંતર્મુખ થવું એ વાત શબ્દોનો વિષય નથી, એ પરિણમનનો વિષય છે. અને એ એમના પરિણમનમાં એ પ્રત્યક્ષ છે, તે પરિણમન એ દર્શાવે છે. અને યોગ્યતાવાનને એ દર્શાવેલું પરિણમન સ્વસંવેદન રૂપ હોવાથી વેદન વેદનને ઉત્પન્ન કરવામાં નિમિત્ત પડે છે. ટૂંકમાં કહીએ તો દીવાથી દીવો સળગે, કાગળ ઉપરના દીવાથી કોઈ દીવો ન સળગે. દીવા ઉપર મોટો નિબંધ લખ્યો હોય અને સરસ દીવો એમાં ચિત્રી રાખ્યો હોય તો બીજો દીવો સળગે કે ન સળગે તો કોઈ દી ન સળગે. એવું છે. એટલે એમને જે વાત કરી છે એ નિશંક વાત છે, નિસંશય વાત છે અને બહુ અનુભવ સિદ્ધ કરેલી વાત છે. તો નહીં તો માઠા દેશકાળ સંગાદીના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગાદીના બળમાં વધી શકતા નથી. અત્યારનો દેશકાળ ઘણો માઠો છે એમ કે અથવાથી 100 વર્ષ પહેલાંની વાત કરે છે, પછી તો બહુ મોટો ફેરફાર થઈ ગયો છે અને કાળનો દેશકાળનો માઠાપણું ઘણું વધી ગયું છે. 100 વર્ષમાં 1000 ગણું વધી ગયું છે એમ કહી પ્રચારે. એટલે એનો સંગ અને એની અસર જીવને આવે છે. સત્સંગ સાધારણ રીતે કર્યો હોય ઉપર ઉપરથી પરિણામ બધા ફરી જાય, ફેરફાર થઈ જાય. એ રીતે ધારસીભાઈને એક પોસ્ટકાર્ડ લખેલું છે, એમાં વર્તમાન એમની પરિસ્થિતિ જોઈને વાત લખી છે અને મુમુક્ષુઓને લાગુ પડતી વાત હોવાથી એમાંથી કોઈ પણ મુમુક્ષુ પોતે પોતાના માટે ઉપદેશ ગ્રહણ કરી શકે એવી વાત છે. એ 497 છે. પછી કયો દિવસ છે? 499. જે વ્યવસાય કરીને કોના ઉપર છે જોઈ લઈએ જરા. નથી લીધા. જે વ્યવસાય કરી જીવને ભાવનિંદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કોઈ પ્રારબ્ધ યોગે કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હટીને મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારીને અને જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરીને મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવૃત્તિનું થાય તો બોધનું ફળવું થવું સંભવે છે. આખું વાક્ય એક જ છે. શું કહે છે? વ્યવસાય એટલે સાંસારિક ધર્મ વેપાર આદિની પ્રવૃત્તિ અને વ્યવસાય કહે છે. જે એવા પ્રકારનો વ્યવસાય હોય કે જેથી જીવને દર્શનનું ઘટવું ન થાય. ભાવ નિંદ્રા એટલે દર્શન મોહ, મિથ્યાત્વ મોહ. મોહ બે પ્રકારના છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહથી જીવ અનંત સંસારમાં રખડે છે. દર્શન મોહનો નાશ થયા પછી ચારિત્ર મોહ રહે તો પણ એ ઘટતો ઘટતો જાય છે. અનંત સંસારથી ચારિત્ર મોહમાં કોઈ રખડ્યા નથી. તો કહે છે કે જે વ્યવસાય એ કરીને એવો વ્યવસાય હોય કે જેનાથી દર્શન મોહ ઘટે નહીં, એવો વ્યવસાય હોય. દર્શન મોહ ઘટાડવો, વ્યવસાય કરતા પણ દર્શન મોહ ઘટી શકે છે, કહેવાનો અર્થ એ છે. પણ અમુક પ્રકારના વ્યવસાય એવા હોય છે કે જેથી દર્શન મોહ ન ઘટે, તો શું કરવું? એ વ્યવસાય કાં છોડી દેવો, બદલી નાખો, કા ઓછો કરી નાખો. જેમ કે કોઈ રેસેલ કરે છે, એવું ન થવું જોઈએ. વ્યવસાયની અંદર અમુક પ્રકારના વ્યવસાય એવા છે, હિંસાત્મક બહુ હોય, એ નહીં કરવું જોઈએ. હિંસાત્મક ચીજ વસ્તુ હોય, એટલે કે તમાકુ છે, બીડી છે, સિગારેટ છે, અફીણ છે, એ વ્યવસાય કરવા જેવા નહીં. કેમ કે એમાં ઘણી હિંસા થતી હોય છે, પછી એ વસ્તુ બનતી હોય છે, એવો વ્યવસાય નહીં કરવો. છતાં પણ જીવ વર્તમાન લાભના કારણે કરતો હોય તો એને સુખ બુદ્ધિને લઈને દર્શન મોહ તીવ્ર થાય છે. દર્શન મોહ તીવ્ર થાય છે, તો એ વ્યવસાયને સંક્ષેપ કરી લેવો જોઈએ, ઓછો કરી નાખવો જોઈએ અથવા બદલી નાખવો જોઈએ. પછી અમુક ધંધા એવા હોય છે, વકીલાતના, બીજા ત્રીજાને, અમુક જાતને એ ખોટું જ બોલવું પડે ને, ન્યાય વિરુદ્ધ જવા માટે લડવું પડે ને, ન્યાય વિરુદ્ધતા માટે લડવું પડે, એ પણ સંક્ષેપ કરવો. સાચો કેસ આવે તો લેવો, એવા હોય છે માણસો, ખોટો કેસ ન લેવો. કોઈ એમ કે હું ખૂન કરીને આવ્યો છું, મને બચાવો, તમારે પૈસા જે લેવા આવી લ્યો પણ મને કોર્ટમાં બચાવી લ્યો, ભલે ઓછો ધંધો હાલે, એ કેસ હાથમાં ન લેવો. એવા ખાસ કરીને ભાવનિંદ્રા એટલે દર્શન મોહની અંદર દર્શન મોહને માયા સાથે ઘણો સંબંધ છે. તેની સાથે સંબંધ છે માયા સાથે ઘણો સંબંધ છે. ક્રોધ, માન, માયા અને લોભ એમાં છે ને. માયા કયો, વક્રતા કયો, અઠાગ્રપણું કયો, શું અસરળતા કયો, એને દર્શન મોહ સાથે બહુ સંબંધ. એવા પરિણામ કરવા પડતા હોય એવો વ્યવસાય ન કરવો. ઠીક, કે જેમાં માયાચાર ખૂબ હોય. તો એવું જ્યારે હોય ત્યારે પ્રારબ્ધ યોગ્ય એટલે આ વાતની સમજમાં આવ્યા પહેલા એ વ્યવસાયની અંદર માણસ આવી ગયો હોય અને એ વ્યવસાયનો ચાલુ હોય, તો ફરી ફરીને પાછા હટીને પરિણામની અંદર પાછા હટ આંચકો લાગે. પાછો હટવો એટલે શું? હિચકિચાટ થાય, આંચકો લાગે એવા વારંવાર એમ થવું જોઈએ. અને એની અંદર સમજણ શું હોવી જોઈએ આંચકો ખાવામાં, કે મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું હું તો રોજ. કોની હિંસા કરે છે? પોતાના આત્મા. આમ આપણે આર્ય માણસો હિંસાને જોઈ ન શકીએ. કોઈ કોઈને મારી નાખે તો આપણે જોઈ ન શકીએ, ખૂન ન જોઈ શકીએ. ખૂન શું? આ માંસાહારી લોકો જીવતા પ્રાણીઓને મારે તો, આપણા દેખતા મારે તો આપણે જોઈ ન શકીએ. પછી ભલે કુકડાને મારતા હોય, કબૂતરને મારતા હોય, શું આપણે જોઈ ન શકીએ? કેમ કે એમાં ઘણી પીડા ને વેદના થાય છે સામાજિક, પણ આત્માની જે અશાંતિ છે ને, એ અનંત શાંત સ્વરૂપ જે આત્મા છે એનું ખૂન કરીને ઊભી થાય છે. આત્મામાં જે અશાંતિ ઊભી થાય છે ને, અશાંતિ આમ કોઈને ગમતી નથી, પણ છતાંય તે ઉપાય અશાંતિ થાય એવા જ કરે છે. કેમ કે જીવ માર્ગ ભૂલેલો છે, એટલે એવું ન કરવું હોય તો થઈ જાય એવું છે. શું? પણ એ જે અશાંતિ છે એ આત્માની શાંતિનું ખૂન કરીને ઊભી થયેલી પર્યાય છે. ને એમાં પણ જે દર્શનમો છે એ વધે અને ઘટે નહીં એવી કોઈ પ્રવૃત્તિ વ્યવસાય નહીં કરવી પડતી હોય તો રોજ કામ કરવું પડે. એ તો વ્યવસાય તો રોજ કરવો પડે, રોજ કાર્ય કરવું પડે. તો હું ઘણું ભયંકર દુષ્ટ કાર્ય કરું છું એવી સમજણથી અચકાટ આવવો જોઈએ, હિચકિચાટ આવવો જોઈએ. એવું ફરી ફરીને વિચારીને અને એમાં સંક્ષેપ કરવામાં કે એમાં ફેરબદલી કરવામાં જીવનું ઢીલાપણું છે, શિથિલતા છે. શું? પછી કરીશ, પછી કરીશ, હમણાં તો બહુ સારું ચાલે છે તો થોડુંક ચલાવવા દઈએ, પછી કરીશ, પછી કરીશ, એ જે છે એ ઢીલાપણું છે. એ ઢીલાપણાથી જ મને આ પ્રતિબંધ છે એનો, બંધન પણ મને એ ઢીલાપણાને કારણે છે. સમજણ હોવી થવી એક વાત છે, અને સમજણનું બળ હારો સાથે સાથે ઉત્પન્ન થવું એક બીજી વાત છે. ખાલી સમજણ થવાથી એનું અમલીકરણ નથી થતું. અમલીકરણ સમજણનું બળવાનપણું આવ્યથી થાય છે, અને એ બળવાનપણું સત્સંગથી આવે છે. એ વાત કૃપાળુ દેવે 569 પત્રમાં શરૂઆતમાં કરી છે. અસત્સંગથી બળવાનપણ ઢીલાપણું વધી જાય છે, અને સત્સંગથી બળવાનપણું આવે છે. એ વાત અમે કરી છે. બળ આવવું એ જરૂરી છે, નહીતર સમજણ પડી રહીએ, નકામી થઈ જાય, અને એના ઢીલાપણાને લઈને પ્રતિબંધ ચાલુ રહીએ. એ સમજણ નિરર્થક જવાની છે, એનું કોઈ સાર્થકપણું નથી. જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરીને મને આ પ્રતિબંધ છે. આ તો એટલા માટે કૃપાળુ દેવ લખે છે કે લગભગ મોટા ભાગના મુમુક્ષુઓને આ વાત લાગુ પડે છે. એ તો નાડી વૈદ છે, નાડના ધબકારા ઉપરથી રોગ પારખે છે કે આ જીવ ક્યાં અટકે છે, કે વાત સાંભળે છે, વિચારે છે, પણ ઢીલો છે એટલે કાંઈ કામ કરી શકતો નથી. એટલે 569 પત્રમાં તો બહુ વ્યવસ્થિત ને સરસ વાત કરી છે. કે અસત્સંગ અને અસત પ્રસંગનું બળ ઘટવું જોઈએ અને સત્સંગનું બળ વધવું જોઈએ, તો જ જીવમાં વિચાર બળની ઉત્પત્તિ થાય. વિચાર બળ એટલે ત્યાં શું કીધું છે, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે એવો એક જે વિચાર, તે વિચાર છે. અને આત્મકલ્યાણ કરવાનો પુરુષાર્થ થવો એમાં વિચાર બળ જોઈએ છે. વિચાર બળ ચાલતું નથી, વિચાર ચાલે છે, વિચાર બળ ચાલતું નથી. ત્યારે એને જોઈ લેવું જોઈએ કૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે, એને અનુભવ પ્રમાણે, કે મારે અસત્સંગ ક્યાંય વર્તે છે, હું કોઈ અસત્સંગમાં તો નથી જતો ને, સત્સંગના નિમિત્તે પણ અસત્સંગમાં તો નથી જતો ને, આ જોઈ લે. જગતના પ્રસંગો તો અસત્સંગ છે, પણ યથાર્થ સત્સંગ સિવાયના નામે સત્સંગ તે છે, એ બધા અસત્સંગ છે. ત્યાં વિચાર બળ ન ચાલે, વિચાર આવે આત્મકલ્યાણનો ત્યાં, પણ વિચાર બળ ન ઉત્પન્ન થાય. બહુ સરસ વાત કરી છે. યથાર્થ સત્સંગ હોય ત્યાં સ્વપ્નનો રંગ ચડે, આત્મકલ્યાણનો રસ ચડે અને બળવાન પરિણામો થાય. 24મો પાઠ વાંચી લેવો એકવાર, ન સમજાય તો પછી પૂછી લેવો. કૃપાળુદેવે 16-17 વર્ષની ઉંમરે સત્સંગનો પાઠ લખ્યો છે, એમાં કેટલી બધી વાતો લખી છે એમને એ ઉંમરમાં. જોવો એ તો જોઈ લો, 2-5 મિનિટ છે આપણા હાથમાં, કે ત્યાં સત્સંગમાં કેવું કેવું ચાલતું હોય છે એ એમણે લખ્યું છે. મોક્ષમાળામાં 24મો પંચોતેરમું પાનું છે, એમાં નીચે છે, જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. સુંદર પ્રશ્નો એટલે પ્રયોજનભૂત પ્રશ્નોને સુંદર પ્રશ્નો કહેવાય છે, બાકીના બધા સુંદર નથી. પોતાના પ્રયોજનને, આત્મકલ્યાણના પ્રયોજનને અડીને પ્રશ્નો થતા હોય અને એના સોલ્યુશન થતા હોય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થતી હોય, નિર્મળ સમ્યક જ્ઞાન ધ્યાનનો વિષય ચાલતો હોય, મોક્ષ માર્ગનો વિષય, જ્યાં સત્પુરુષના ચરિત્ર ઉપર વિચાર બંધાતો હોય, ખાલી સત્પુરુષની કથા સાંભળે નહીં, વિચાર બંધાય કે આવું મારે થવું છે, એવું વિચાર બંધાતો, જો કેવી વાત છે, ઊંડી કેટલી વાત છે, વિચાર બંધાતો હોય મારે આવા થવું છે એમ નિશ્ચય બંધાતો હોય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટતી હોય, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય. સિદ્ધાંત એવી ચીજ છે કે જો સરળ વિચારથી ન ચર્ચાતો હોય તો એ ગાડી ઉલટી હાલે પાછી, સિદ્ધાંત તો સિદ્ધાંત છે, નુકસાન કરે. એવી રીતે સરળતા એટલે આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી સિદ્ધાંતનો વિચાર થાય, બીજા દ્રષ્ટિકોણથી સિદ્ધાંતનો વિચાર ન કરે. એવી રીતે જ્યાં સત્સંગ ચાલતો હોય, જ્યાં મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થતું હોય, મોક્ષ ઉત્પન્ન થાય, આત્મા કેવી રીતે બંધથી છૂટે એના ઉપર ચારેય પડખાથી સારી રીતે પુષ્કળ વિવેચન થતું હોય, એવો સત્સંગ કે યથાર્થ સત્સંગ આ જગતને વિશે મહાદુર્લભ છે એમ કહે છે. એ ચીજ એટલી સસ્તી નથી, કેમ કે ઠેકાણે ઠેકાણે એ ચીજ મળતી નથી, એ વસ્તુ દુર્લભ છે. બસ એટલે એટલા સત્સંગના વિષયમાં વિશેષતાઓ પોતે વિચારીને લખી છે. બાકી તપાસમાં અહીંથી કે મને મારા આત્મકલ્યાણનો વિષયમાં આત્માનો રસ કેટલો ચડે છે. તો એ રસ ચડતો હોય તો સમજવું કે અહીંયા યથાર્થ ચાલે છે. આત્મરસ વધવો જોઈએ, રાગરસ નહીં. રાગરસના નિમિત્તો પૂદગળ છે અને આત્મરસના નિમિત્તોમાં આત્મા છે, અમે આત્મભાવો છે. રાગરસમાં તો કોઈને ભાષા ઉપર આકર્ષણ થતું હોય છે, કોઈને વ્યક્તિત્વના વ્યક્તિના દેખાવ ઉપર આકર્ષણ થતું હોય છે, કોઈને અવાજ ઉપર આકર્ષણ થતું હોય છે, કોઈને ગીત સંગીત ઉપર આકર્ષણ થતું હોય છે. એ બધા પૂજગલના પર્યાયો છે. એ નહીં, આત્મભાવો, આત્મભાવોનું અનુસંધાન, ઇન્ટરલિંક પોતાના આત્મભાવ સાથે થાય અને આત્મરસ વધે તો સત્સંગ યથાર્થ છે, મિત્ર એ સત્સંગ યથાર્થ નથી. એમ વિશેષ અનુભવથી સમજવું, બુદ્ધિથી સમજવા જાય તો ભૂલ પડે, પણ અનુભવથી સમજવા જાય તો ભૂલ ન પડે. એ જાતના અનુભવથી સમજવું જોઈએ. અને એ રીતે ફરી ફરીને નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરવો, એટલે ઓછો કરવો શક્ય હોય એટલો, અને પોતે ચલાવી શકે ઓછી આવકમાં, એટલે તો બોધનું ફળ થવું સંભવે છે. તો સત્સંગમાં જે ઉપદેશ મળે એનું ફળ થાય, નહીંતર અહીંયા સત્સંગ કરે અને એનો વ્યવસાય એવો હોય એ સત્સંગનું ફળ આવે જ નહીં. યથાર્થ સત્સંગ હોય તો ફળ ન આવે, કેમ કે પોતે ઉલટા પરિણામ દર્શનમાં વધે એવા પરિણામ કરે છે, ઘટે એવા પરિણામ કરતો નથી, એવો વ્યવસાય કરે છે. હા, છત્રી લઈને ચાલે છે ને ગામમાં, ગામમાં છત્રી લઈને નીકળે. હા હા, આ કોઈ ન્યાયાધીશ હતા ને, એટલે ન્યાયાધીશને તો કોઈને સજા કરી હોય તો ન્યાયાધીશનું ખૂન કરી નાખે એવા માણસો હોય છે. કૃપાળદેવના જ્ઞાનમાં કાંઈ આવેલું બચાવી દીધેલા, કામ નહીં કરવાનો એવો કોઈ પ્રસંગ બન્યો છે. એ બહુ આમ પાત્ર જીવ છે. કેટલીક કેટલીક વાતો ધારશીભાઈના પત્રોમાં બહુ સારી આવે છે, એ બહુ સારા પાત્ર જીવ છે. ઉંમરમાં કૃપાળુદેવથી મોટા અને લૌકિક સ્ટેટસ ન્યાયાધીશનું, એટલે ન્યાયાધીશ લોકો સામાન્ય માણસો સાથે વાત કરે નહીં, કોઈની સાથે સંબંધ રાખે નહીં, ભળે નહીં. પણ મોરબીની બજારમાં ખરે બપોરે કૃપાળુદેવે થોડો ટેસ્ટ કર્યો હતો એમનો, કે જરા અહીં જવું છે, તમે આવો સાથે. તો ધોમધમતો થોડોકો હતો, ઉનાળાના દિવસોનો ધોમધમતો થોડોકો. એટલે ધારશીભાઈ ભર બજારે કૃપાળુદેવને માથે છત્રી લઈને હાલે, અને ત્યાં બજાર હાંકડી, નાના ગામમાં તો બજાર હાંકડી, અને બે બાજુની દુકાનવાળા જોવે કે આ ન્યાયાધીશ જજ સાહેબ આ છોકરાના માથે છત્રી લઈને ફરે છે ગામમાં, છે હું તો માન મૂકીને જ કરવું પડે, લૌકિક માન મૂકી દેવું પડે તો જ કરી શકે. તો માથે છત્રી લઈને ભર બજારે નીકળેલા, તો બધા જોયા કરે, ગામમાં તો બધા ઓળખે ને, નાનું ગામ હોય સાહેબ કેમ આ નાના છોકરાનું કૃપાળુદેવને જોવાનું ઉંમર, તેવી 24-25 વર્ષ, 25 વર્ષ બધા છોકરા જ ગણાય ને અત્યારે. અને ઓલા બીડ માણસ અને પાછા ન્યાયાધીશના સ્ટેટસ માથે છત્રી રાખીને લઈ ગયા, હાલો આપણી સાથે આવો, તડકો ઘણો છે, હું છત્રી લઈને હું હાલી માથે છત્રી રાખીને નીકળ્યા હતા. ફરબ માન માન માનો તો ન નીકળી શકે, માન નહીં ચડેલું, એ ટેસ્ટ થઈ ગયું. આમ લાયક હતા, લાયક છે. હા, પાત્ર જોયું.